એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી કથાની ઊંડાણમાં ઉતરવાના છીએ જે માત્ર જાપાનના ઇતિહાસનો એક રોમાંચક અધ્યાય નથી, પણ સાથોસાથ માનવ સ્વભાવ, સત્તા અને સમયના વહેણ પર એક શાશ્વત ચિંતન પણ છે.
હા,
આપણે વાત કરી રહ્યા છીએ ધ ટેલ ઓફ ધ હેઇકે, એટલે કે હેઇકે મોનોગાતારી.
બિલકુલ. અને આ કથા તમે જુઓ તો લગભગ 800 વર્ષ જૂની છે, 12મી સદીના જાપાનની વાત. પણ એમાં જે સત્તા માટેની ખેંચતાણ છે, અભિમાનના જે પરિણામો દેખાડ્યા છે, અને ખાસ કરીને પેલો વિચાર કે બધું જ ક્ષણભંગુર છે, અનિત્યતા.
અનિત્યતા, હા,
એ વાંચો ને ત્યારે એમ જ લાગે કે આ કદાચ આજે જ લખાય છે, આપણા સમયને પણ એટલી જ લાગુ પડે છે. શક્તિ, યુદ્ધ, માનવીય સ્થિતિ, એ બધા પર જાણે એક અરીસો ધરે છે.
સાચી વાત. એટલે ઇતિહાસના પાનામાંથી સીધી આજના જીવનને સ્પર્શતી વાત. તો ચાલો આજે આ મહાકાવ્યના રસપ્રદ પાસાઓ જોઈએ, તેના મુખ્ય સંદેશા સમજીએ અને જોઈએ કે આજના સંદર્ભમાં એનું શું મહત્વ છે. શરૂઆત કરીએ આ કથાના રચયિતાથી.
સામાન્ય રીતે આપણે કોઈ પુસ્તક કે કથાની વાત કરીએ એટલે લેખક કોણ છે જાણવા મળે, પણ અહીં કંઈક જુદું છે, ખરો ને?
હા, બરાબર. અને એ જ આ કથાની એક ખાસ વાત છે. હેઇકે મોનોગાતારીના કોઈ એક નિશ્ચિત લેખક નથી, કોઈ એક વ્યક્તિએ બેસીને લખી હોય એવું નથી.
અચ્છા, તો પછી
આ તો જાણે પેઢીઓથી ચાલતી આવેલી લોકોના સામૂહિક અનુભવો એમની સ્મૃતિઓમાંથી ઘડાય છે. એમ કહી શકાય કે મધ્યકાલીન જાપાની સમાજની સામૂહિક ચેતનાનો અવાજ છે.
સામૂહિક ચેતના એટલે કે લોકો દ્વારા જ રચાયેલી.
મુખ્યત્વે આ કથાને જીવંત રાખવાનો કામ કર્યું બીવા હોશી રોકોએ.
બીવા હોશી?
હા, બીવા હોશી એટલે અંત્ર બૌદ્ધ સાધુઓ. તેઓ બીવા નામનું એક જાપાની વાદ્ય વગાડતા અને ગામે ગામ ફરીને આ વીરગાથાનું પઠન કરતા, ગાઈને સંભળાવતા.
ઓ, એટલે મૌખિક પરંપરા દ્વારા. બરાબર. અને તેમણે શું કર્યું કે આ ઐતિહાસિક ઘટનાઓને પોતાના બૌદ્ધ દર્શનના રંગે રંગી દીધી, એટલે આખાવી રાજા રજવાડાની કે યુદ્ધની વાત ન રહી.
એટલે એમાં તત્વજ્ઞાન પણ ભળ્યું.
ચોક્કસ. એટલે જ આ અનામીપણું એને ઓર ઊંડાણ આપે છે. કોઈ એક વ્યક્તિનો દૃષ્ટિકોણ નથી, પણ આખા સમાજની સમજ, એમનું જ્ઞાન, એમની વેદના, એ બધું આમાં સમાયેલું છે. બિવાહોશીઓએ અને રાજકીય કથામાંથી શક્તિ, દુઃખ, કર્મ અને અંતે મુક્તિ પરના સાર્વત્રિક ચિંતનમાં ફેરવી નાખી.
અદ્ભુત વાત છે. તો હવે આ કથાના મૂળ વિષય પર આવીએ. આટલી મોટી ગાથા છે તો એનું કેન્દ્ર શું છે?
કેન્દ્રમાં છે 12મી સદીનું જાપાન અને એ સમયનું એક અત્યંત શક્તિશાળી કુળ, તાઇરા કુળ, જેમને લોકો હેઇકે તરીકે વધુ ઓળખતા.
હેઇકે કુળ?
હા. કથા તેમના અદ્ભુત ઉદયની વાત કરે છે, કેવી રીતે તેઓ ટોચ પર પહોંચ્યા અને પછી એટલું જ નાટકીય અને એટલું જ સંપૂર્ણ એમનું પતન.
પણ આ માત્ર કોઈના ઉદય અને અસ્તની વાર્તા નથી.
તો પછી બીજું શું છે એમાં? એનો જે આત્મા છે, જે મુખ્ય સંદેશ છે, એ બૌદ્ધ દર્શનનો મુજોનો સિદ્ધાંત છે.
મુજો એટલે?
મુજો એટલે અનિત્યતા. કશું જ સ્થાયી નથી, બધું બદલાતું રહે છે. દુનિયાની શક્તિ, ગૌરવ, સંપત્તિ, જીવન, બધું જ ક્ષણિક છે. આજે જે છે, કાલે નથી. આખી કથા આ એક સત્યની આસપાસ ગૂંથાયેલી છે.
અને આ બધું એક મોટા ઐતિહાસિક કેનવાસ પર ભજવાઈ રહ્યું છે. તમે કહ્યું એમ ગેનપે યુદ્ધનો ઉલ્લેખ આવે છે.
હા, એ પૃષ્ઠભૂમિ છે. આખી કથા ગેનપે યુદ્ધ, જેનપે વોર, 1180-1185 ના સમયગાળામાં સેટ થયેલી છે. આ યુદ્ધ હતું હેઇકે કુળ અને તેમના કટ્ટર હરીફ મિનામોટો કુળ, જેમને ગેન્જી પણ કહેવાય છે, તેમની વચ્ચે.
એટલે બે મોટા કુળોનો સંઘર્ષ.
હા, પણ એનાથી વિશેષ આ યુદ્ધ જાપાનના ઇતિહાસનો એક મોટો વળાંક હતો. આનાથી કુલીન વર્ગના શાસનનો અંત આવ્યો અને યોદ્ધા વર્ગ એટલે કે સામુરાય, એમના દ્વારા ચાલતા સામંતશાહી યુગની શરૂઆત થઈ. શોગુનેટનો પાયો નંખાયો.
ઓ, એટલે મોટો બદલાવ આવ્યો સમાજમાં.
બહુ મોટો. અને આ કથા એ સંક્રાંતિ કાળનું જીવંત ચિત્રણ કરે છે. એમાં રાજકીય ષડયંત્રો છે, લશ્કરી વ્યૂહરચનાઓ છે, યુદ્ધની ભયાનકતા છે, વફાદારી છે, દગો છે, કરુણા છે, બધું જ વણી લેવાયું છે.
બરાબર. તો ચાલો હવે જરા કથાના મુખ્ય વળાંકો પર નજર કરીએ. આટલું ભવ્ય ઉદય અને પછી આવો કરુણ અંત, આ કેવી રીતે થયું? શક્તિના શિખરે હેકેકુળ કેવી રીતે પહોંચ્યું?
શરૂઆત થાય છે હેકેકુળના વડા તાયરાનો કિયોમુરીથી, ખૂબ મહત્વાકાંક્ષી અને કુશળ વ્યક્તિ. એણે રાજકીય લગ્નો અને સૈન્ય શક્તિનો બહુ ચતુરાઈથી ઉપયોગ કર્યો. એણે પોતાની પુત્રીને સમ્રાટ સાથે પરણાવી અને પછી પોતાના દોહિત્ર એટલે કે દીકરીના દીકરા બાળ સમ્રાટ અંતોકુને ગાદી પર બેસાડ્યો. એટલે થયું શું કે પરોક્ષ રીતે આખા જાપાનની સત્તા કિયોમુરીના હાથમાં આવી ગઈ. એ પડદા પાછળનો રાજા બની ગયો.
એટલે પૂરેપૂરી પકડ જમાવી દીધી. પછી તો સત્તાનો નશો ચડ્યો જ હશે ને?
નશો એ તો ચરમસીમાએ પહોંચી ગયો. એક કિસ્સો એવો છે કે હેકે કુળના એક સભ્યએ જાહેરમાં કહી દીધેલું, જો તમે હેકે નથી તો તમે માણસ જ નથી.
બાપરે, આટલો અહંકાર!
કિયોમુરી પોતાના વિરોધીઓને જરા પણ સાંખી નહોતો શકતો. શિશિનોતાની ઘટના જેવી બાબતોમાં તેણે બહુ ક્રૂરતાથી વિરોધ દબાવી દીધો. એનાથી લોકો ડરવા લાગ્યા, પણ અંદર ખાને ગુસ્સો અને નફરત પણ વધતા ગયા.
અને આ ગુસ્સો જ યુદ્ધનું કારણ બન્યો હશે.
બરાબર. એક રાજકુમાર હતા મોચીહિતો. એમણે મિનામોટો કુળદે એટલે કે ગેન્જીને હેગે સામે બળવો કરવા આહવાન કર્યું અને બસ ગેનપે યુદ્ધ ફાટી નીકળ્યું.
યુદ્ધ શરૂ થયું.
હા, અને આ સમયે કિયોમુરી કેટલાક ખોટા નિર્ણયો લે છે, જેમ કે રાજધાની ક્યોટોથી ખસેડીને પોતાના અંગત ગઢ ફુકુહારા લઈ જવાનો પ્રયાસ. આ લોકોને બિલકુલ ગમ્યું નહીં. વળી શરૂઆતના યુદ્ધોમાં હેકેનો દેખાવ પણ નબળો રહ્યો. પેલી ફુજીકાવા યુદ્ધની વાત કરીને,
હા, જ્યાં પક્ષીઓના અવાજથી ભાગી ગયા.
હા, એ બતાવે છે કે શરૂઆતમાં તેમનું મનોબળ ડગમગી ગયું હતું.
અને પછી કિયોમુરીનું મૃત્યુ થયું. એ પણ કંઈક વિચિત્ર રીતે થયેલું કહેવાય છે, નહીં?
હા, કથા એને સામાન્ય મૃત્યુ નથી ગણાવતી, એને કર્મના ફળ તરીકે જુએ છે. કિયોમુરી યુદ્ધમાં નથી મરતો, પણ એક ભયંકર તાવથી પીડાઈને મૃત્યુ પામે છે. એવું વર્ણન છે કે એનું શરીર એટલું ગરમ થઈ ગયું હતું કે જાણે આગની ભઠ્ઠી. એના મૃત્યુ પછી હેઈકે કુળનું નેતૃત્વ નબળું પડી ગયું.
કિયોમુરીના ગયા પછી તો ગેન્જીનો હાથ ઉપર રહ્યો હશે ને?
હા, એવું જ થયું. ગેન્જી પક્ષે એક નવો યુવાન યોદ્ધો ઉભરી આવ્યો, મિનામોટોનો યોશિત્સુને.
યોશિત્સુને?
હા,
આ નામ તો બહુ પ્રખ્યાત છે.
બહુ જ અદ્ભુત લશ્કરી પ્રતિભા, યુદ્ધકળાનો માહેર. એણે પહેલા તો પોતાના જ પિતરાઈ યોશિનાકા, જે ગેન્જી પક્ષે જ હતો, પણ યોશિત્સુનેનો હરીફ હતો, તેને હરાવ્યો અને પછી હેઈકેનો પીછો શરૂ કર્યો. ઇચીનો તાનીનું યુદ્ધ બહુ મહત્વનું છે. ત્યાં યોશિત્સુને એકદમ અણધારી ચાલ ચાલી, ઊભી ભેખડ પરથી પોતાના ઘોડેસવારોને નીચે ઉતારીને હેઈકેના પડાવ પર પાછળથી હુમલો કર્યો. હેઈકે સ્તબ્ધ થઈ ગયા અને કારમી હાર થઈ એમની.
ઓહ, આ યુદ્ધ સાથે પેલી કરુણ વાર્તા જોડાયેલી છે ને, કુમાગાઈ અને આત્સુમોરીની.
હા,
એ જ યુદ્ધમાં.
હા, એ જ યુદ્ધમાં. એ હેઈકે મોનોગાતારીની સૌથી યાદગાર અને હૃદયસ્પર્શી ક્ષણોમાંની એક છે. કુમાગાઈ નાઓઝાને એક અનુભવી ગેન્જી યોદ્ધો હતો. એનો સામનો થાય છે તૈરાનો આત્સુમોરી સાથે.
આત્સુમોરી?
હા, એક યુવાન 16-17 વર્ષનો હેકે રાજકુમાર, ખૂબ દેખાવડો અને કહેવાય છે કે વાંસળી બહુ સુંદર વગાડતો. કુમાગાઈ એને હરાવી દે છે, પણ જ્યારે એનું મોઢું જુએ છે તો એને પોતાના મૃત દીકરાની યાદ આવી જાય છે. એ આત્સુમોરીને મારવા નથી માંગતો.
પણ યુદ્ધમાં તો?
હા, યુદ્ધના નિયમો ફરજ એને બાંધે છે. તે આત્સુમોરીને કહે છે કે ભાગી જા, પણ આત્સુમોરી ના પાડે છે. છેવટે ભારે હૃદયે કુમાગાઈ તેનો વધ કરે છે. પણ આ ઘટનાની એના પર એટલી ઊંડી અસર થાય છે કે પછીથી તે યોદ્ધા જીવન ત્યજીને બૌદ્ધ સાધુ બની જાય છે.
કેટલું કરુણ આ યુદ્ધની નિરર્થકતા બતાવે છે.
બિલકુલ. ફરજ અને માનવીય કરુણા વચ્ચેનો જે સંઘર્ષ છે એ આ પ્રસંગમાં બહુ સુંદર રીતે બતાવ્યો છે.
તો ઇચિનોતાની પછી હેઈકેની સ્થિતિ વધુ ખરાબ થઈ હશે. એમનો અંત ક્યાં અને કેવી રીતે આવ્યો?
હા, હેઈકે પશ્ચિમ તરફ ભાગતા રહ્યા. યોશિત્સુને તેમનો પીછો ચાલુ રાખ્યો. યાશીમા ટાપુ પર બીજું યુદ્ધ થયું, ત્યાં પણ હેકે હાર્યા. ત્યાં પેલો નાસુનો યોઈચીનો કિસ્સો બને છે, જેણે હોળીના ડોલ પર મૂકેલો પંખો તીરથી વીંધી નાખ્યો હતો.
હા, એ પણ પ્રખ્યાત છે.
અને છેવટે નિર્ણાયક યુદ્ધ થયું દાનનો ઉરા પાસે સમુદ્રમાં. નૌકાયુદ્ધ.
નૌકાયુદ્ધ.
શરૂઆતમાં સમુદ્રની ભરતી હેકેની તરફેણમાં હતી, એટલે તેઓ લડી રહ્યા હતા. પણ પછી ભરતી બદલાઈ અને ગેન્જીનો હાથ ઉપર થઈ ગયો,
એટલે હાર નિશ્ચિત થઈ ગઈ.
હા, અને જ્યારે હેકેને લાગ્યું કે હવે બચવાનો કોઈ રસ્તો નથી અને શત્રુના હાથે અપમાનિત થવું પડશે, ત્યારે તેમણે સામૂહિક આત્મહત્યાનો માર્ગ લીધો.
ઓહ.
કિયોમુરીની વિધવા નાની નિવાસી નીનો આમા પોતાના પૌત્ર બાળ સમ્રાટ અંતોકુને ટેડીને સમુદ્રમાં કૂદી પડી. કહેવાય છે કે એણે કહ્યું, હવે આપણે લહેરો નીચેની રાજધાનીમાં જઈશું.
હૃદય દ્રાવક.
અનેક હેકે સ્ત્રીઓ અને યોદ્ધાઓએ પણ એ જ રસ્તો અપનાવ્યો. જાપાનના જે ત્રણ પવિત્ર શાહી ચિહ્નો હતા, અરીસો, રત્ન અને તલવાર, તેમાંથી પવિત્ર તલવાર કુસાનાગી પણ આ યુદ્ધમાં સમુદ્રમાં ખોવાઈ ગઈ. આમ હેકે કોળનો લગભગ સંપૂર્ણ નાશ થઈ ગયો.
પણ વાર્તા અહીં પૂરી નથી થતી. તમે કહ્યું એમ, વિજેતાઓનું શું થયું? અને આટલા મોટા વિનાશ પછી કોઈ શાંતિનો સંદેશ પણ છે?
હા, એ પણ એક કરુણતા જ છે. જે મહાન યોદ્ધો હતો યોશિત્સુને, જેણે ગેન્જીને જીત અપાવી,
હા, એનું શું થયું?
તેનો જ મોટો ભાઈ મિનામોટોનો યોરિટોમો, જે હવે જાપાનનો સૌથી શક્તિશાળી માણસ બની ગયો હતો અને કામાકુરામાં નવી રાજધાની સ્થાપી શોગુન બન્યો હતો.
યોરિટોમો,
હા, તેને પોતાના ભાઈ યોશિત્સુનેની વધતી જતી લોકપ્રિયતા અને શક્તિનો ડર લાગવા માંડ્યો. ઈર્ષા આવી. તેણે યોશિત્સુને પર દેશદ્રોહનો આરોપ મૂક્યો અને તેની પાછળ સૈન્ય મોકલ્યું. અંતે યોશિત્સુનેને આત્મહત્યા કરવી પડી.
એટલે વિજેતા પક્ષમાં પણ અંતે તો સત્તાની લાલસા અને વિશ્વાસઘાત જ.
બરાબર, સત્તાનો સ્વભાવ જ એવો છે કદાચ. પણ કથાનો અંત અહીં નથી, એક આશાનો સંદેશ પણ છે.
કઈ રીતે?
કથાનો જે અંતિમ ભાગ છે, એ કિયોમોરીની પુત્રી અને બાળ સમ્રાટ અંતોકુની માતા મહારાણી કેનેરેમોનિન પર કેન્દ્રિત છે. તે આ ભયાનક યુદ્ધમાંથી બચી જાય છે, પણ પછી બધું જ ત્યાગીને એકાંતમાં જઈને બૌદ્ધ સાધ્વી બની જાય છે.
ઓહ.
અને ત્યાં તે પોતાનું બાકીનું જીવન હેઈકે અને ગેન્જી બંને પક્ષના જે મૃત્યુ પામ્યા છે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં વિતાવે છે. અહીં આવીને આખી કથા, જે હિંસા અને વેરથી ભરેલી હતી, તે જાણે શાંતિ, કરુણા અને મુક્તિની શોધમાં પરિણમે છે. એક ઊંડો આધ્યાત્મિક સંદેશ આપે છે.
આખી કથા સાંભળ્યા પછી એ સ્પષ્ટ થાય છે કે એમાં ઘણા ઊંડા સંદેશા છુપાયેલા છે. જો આપણે મુખ્ય વિષયો તારવીએ જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે, તો કયા કહી શકાય?
સૌથી પહેલો અને સૌથી મુખ્ય તો પેલો મુજો, અનિત્યતાનો સિદ્ધાંત. કશું જ કાયમી નથી. હેકેનો વૈભવ જુઓ, કેવી રીતે પળવારમાં ધૂળ ભેગો થઈ ગયો.
હા,
આજે પણ જુઓ ને, કોર્પોરેટ જગતમાં મોટી મોટી કંપનીઓ અચાનક પડી ભાંગે છે, શેરબજારમાં કેવા ઉતાર ચડાવ આવે છે, રાજકારણમાં સત્તા બદલાતી રહે છે. આ બધું જ એ જ અનિત્યતાનું પ્રતિબિંબ છે.
સાચી વાત.
આ સમજ આપણને સફળતામાં વધુ નમ્ર બનાવે અને નિષ્ફળતામાં હિંમત રાખવા પ્રેરે છે.
બરાબર. બીજો સ્પષ્ટ સંદેશ પેલો અભિમાનના પતનનો લાગે છે. પેલું વાક્ય, જો તમે હૈ કે નથી તો માણસ નથી, એ જ બતાવે છે કે કેવો ઘમંડ હતો.
ચોક્કસ. હ્યુબ્રેસ, અહંકાર અને ગર્વ હંમેશા વિનાશ નોંતરે છે. આજના નેતાઓ હોય, મોટા બિઝનેસમેન હોય કે પછી સામાન્ય માણસ પણ હોય, જ્યારે હું જ સર્વશ્રેષ્ઠ એવો ભાવ આવી જાય અને બીજાની વાત સાંભળવાનું બંધ થઈ જાય,
ત્યારે પતન નજીક હોય છે.
બરાબર. નમ્રતા અને પ્રતિસાદ સાંભળવાની તૈયારી કેટલી જરૂરી છે એ આ કથા શીખવે છે. ત્રીજો મુદ્દો છે કર્મ અને તેના ફળનો. કથા સ્પષ્ટપણે બતાવે છે કે તમે જેવું કરો છો તેવું પામો છો. કિયોમરીની ક્રૂરતા અને તેનું અંતિમ મૃત્યુ, હેઈકે કુળનું સામૂહિક પતન, આ બધાને તેમના કર્મોના પરિણામ તરીકે જ રજૂ કરાયા છે.
એ કે આપણા નિર્ણયોની લાંબા ગાળાની અસર વિશે વિચારવું જોઈએ.
હા, નૈતિકતાનો પ્રશ્ન. શું આપણે ટૂંકા ગાળાના ફાયદા માટે ખોટા રસ્તા અપનાવી રહ્યા છીએ? એ વિચારવા જેવું છે.
અને યુદ્ધનું જે ચિત્રણ છે તેમાં સામુરાઈ ધર્મની, એટલે કે વફાદારી, બહાદુરીની વાત છે, પણ સાથે પેલી માનવીય પીડા પણ દેખાય છે.
ચોક્કસ. ચોથો મુદ્દો એ જ છે, યોદ્ધા ધર્મ અને તેની માનવીય કિંમત. કથા સામુરાઈઓના આદર્શો જેવા કે વફાદારી, બહાદુરી, સમ્માન વગેરેને બિરદાવે છે, એ સાચું. પણ સાથે જ એ યુદ્ધની ક્રૂરતા, એની નિરર્થકતા અને સામાન્ય લોકો પર, ખુદ યોદ્ધાઓ પર પણ એની કેવી ભયાનક અસર થાય છે એ પણ બતાવે છે.
પેલું કુમાગાઈ અને આત્સુમોરીનું ઉદાહરણ.
હા, એ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ફરજ નિભાવવી પડે છે, પણ એની સામે માનવીય સંવેદના, કરુણાનો અવાજ પણ છે. એ તણાવ બહુ વાસ્તવિક છે. અને પાંચમો, છેલ્લો પણ બહુ મહત્વનો સંદેશ છે, કરુણા અને મુક્તિનો. આ કથા ફક્ત વિજેતાઓની ગાથા નથી, એ હારેલાઓ પ્રત્યે પણ ઊંડી સહાનુભૂતિ દર્શાવે છે. શાંતિ બદલો લેવામાં કે જીતવામાં નથી, પણ ક્ષમામાં, કરુણામાં અને આધ્યાત્મિક જાગૃતિમાં છે. દુઃખના આ ચક્રમાંથી બહાર નીકળવાનો માર્ગ આ જ છે.
આ કથામાં કેટલાક વિચારો કે પંક્તિઓ એવી છે જે ખરેખર મન પર છાપ છોડી જાય છે. પેલી શરૂઆતની ઘંટડીઓવાળી પંક્તિ તો ખૂબ જ પ્રખ્યાત છે.
હા, ગિયોન મઠની ઘંટડીઓનો ધ્વનિ સર્વ વસ્તુઓને અનિત્યતાનો પડઘો પાડે છે. આ પંક્તિ જાણે આખા મહાકાવ્યનો સારાંશ છે. શરૂઆતમાં જ કહી દે છે કે જે ભવ્યતા તમે જોવાના છો તે ટકવાની નથી.
અને પેલી અભિમાન વિશેની વાત, ગર્વિષ્ઠ ટકશે નહીં, તેઓ વસંત રાત્રિના સ્વપ્ન જેવા છે. શક્તિશાળીઓ આખરે પડશે, તેઓ પવન સામે ધૂળ જેવા છે. કેટલી સચોટ અને કાવ્યાત્મક રીતે કહ્યું છે.
બિલકુલ, સત્તા અને સફળતાનો નશો કેવો ક્ષણિક હોય છે, અને હૈકેના ઘમંડનું પ્રતીક પેલું વાક્ય, જે હૈકે નથી તે માણસ નથી.
હા,
આ સાંભળીને જ ખ્યાલ આવે કે તેઓ વાસ્તવિકતાથી કેટલા દૂર જતા રહ્યા હતા. આજે પણ જે લોકો અમે જ સાચા બાકી બધા ખોટા એવું માને, તેમના માટે આ ચેતવણી જેવું છે.
અને મને પેલી કુમાગાઈની લાગણી બહુ સ્પર્શી જાય છે જ્યારે તે આત્સુમોરીને જુએ છે અને વિચારે છે. એનો જે ભાવાર્થ છે કે આ યોદ્ધા કુળમાં જન્મ લેવાની કેવી ક્રૂર નિયતિ છે, મારે તને મારવો પડશે પણ હું તારા આત્મા માટે પ્રાર્થના કરીશ.
હા,
એ ફરજ અને માનવતા વચ્ચેનો જે સંઘર્ષ છે એ ખાલી યુદ્ધમાં જ નહીં, જીવનના ઘણા નિર્ણયો વખતે અનુભવાતો હોય છે. તો આટલી સદીઓ જૂની કથામાંથી આજના આપણા શ્રોતાઓ માટે, આપણા રોજિંદા જીવન માટે એવા કયા વ્યવહારુ બોધપાઠ આપણે લઈ શકીએ?
મને લાગે છે કે ઘણું બધું શીખી શકાય. પહેલું તો રાજકીય અને સામાજિક ચક્રોને સમજવામાં મદદ મળે. સત્તા હોય કે પરિસ્થિતિ, કશું કાયમ નથી રહેતું. આ સમજવાથી આપણને વર્તમાન ઘટનાઓ જોવાનો એક સમતોલ દ્રષ્ટિકોણ મળે છે. નેતાઓના ઉદય અને પતનમાં તેમના ચારિત્રનો કેવો ભાગ હોય છે એ પણ સમજાય છે.
અને વ્યવસાય કે કારકિર્દી માટે પણ કંઈક ઉપયોગી છે, જેમ કે સફળતાનું સંચાલન.
ચોક્કસ, સફળતાને કેવી રીતે પચાવવી અને સત્તાના મધમાં ભ્રષ્ટ થવાથી કેવી રીતે બચવું એ હૈકેના ઉદાહરણ પરથી શીખવા મળે છે. જ્યારે સફળતા મળે ત્યારે નમ્ર રહેવું, ટીકા સાંભળવી, ટીમને સાથે રાખવી, આ બધું બહુ જરૂરી છે. નહીં તો હૈકે જેવી સ્થિતિ થતા વાર નથી લાગતી. બીજું, પરિવર્તનનો સ્વીકાર. જીવનમાં, નોકરીમાં, સમાજમાં બદલાવ તો આવવાનો જ છે. હૈકે બદલાવને સ્વીકારી ન શક્યા, પ્રતિકાર કર્યો અને નાશ પામ્યા. આ કથા આપણને બદલાવથી ડરવાને બદલે તેને સમજીને તેની સાથે અનુકૂલન સાધવાની પ્રેરણા આપે છે.
અને પેલો અનિત્યતાનો વિચાર એ વ્યવહારુ જીવનમાં કેવી રીતે મદદ કરે?
એ આપણને વધુ સ્થિતિસ્થાપક બનાવે છે.
રેઝિલિયન્ટ,
સ્થિતિસ્થાપક. હા, જ્યારે બધું બરાબર ચાલતું હોય ત્યારે અભિમાન ન કરવું, અને જ્યારે મુશ્કેલી આવે ત્યારે હિંમત ન હારવી, કારણ કે આ સમય પણ જતો રહેશે. સુખ અને દુઃખ બંને અસ્થાયી છે, એ સમજ મનને ઘણી શાંતિ આપી શકે છે.
નૈતિકતાનો પાઠ પણ છે જ.
હા, કર્મના સિદ્ધાંતવાળી વાત. ટૂંકા ગાળાના ફાયદા માટે લીધેલા ખોટા નિર્ણયો લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે. પ્રામાણિકતા અને દીર્ઘદ્રષ્ટિનું મહત્વ સમજાય છે. અને છેલ્લે, સહાનુભૂતિ.
સહાનુભૂતિ,
પોતાનાથી જુદા વિચાર ધરાવતા લોકો કે પછી વિરોધીઓ પ્રત્યે પણ એક માનવીય દૃષ્ટિકોણ રાખવો. કોઈપણ સંઘર્ષમાં બંને પક્ષની વેદનાને સમજવાનો પ્રયાસ કરવો. ખરેખર હૈકે મોનોગતારી એવી કૃતિ છે જે વારંવાર વિચારવા પ્રેરે છે. આટલી ચર્ચા પછી તમારા મનમાં કઈ વાત સૌથી વધુ રહી ગઈ?
મારા માટે તો પેલી શરૂઆતની ઘંટડીઓનો ધ્વનિ અને અંતે પેલું સમ્રાટ અંતોકુનું સમુદ્રમાં સમાઈ જવું. આખી કથા જાણે એ મુજો, એટલે કે અનિત્યતાના વિચારની આસપાસ જ ફરે છે. ગમે તેવી શક્તિ, ગમે તેવી ભવ્યતા, અંત તો નિશ્ચિત જ છે. અને ક્યારેક તો યોશિત્સુની જેવા નાયકનું પણ પતન થઈ જાય છે. એ બતાવે છે કે કીર્તિ પણ કેટલી ક્ષણિક હોય છે. આ વાત બહુ અસર કરી ગઈ.
અને મને પેલી કુમાગાઈ અને આત્સુમોરીની કથા હંમેશા હચમચાવી જાય છે. એક નાનકડો પ્રસંગ પણ યુદ્ધની ભયાનકતા અને માનવીય સંવેદનાઓ વચ્ચેનો સંઘર્ષ કેટલી સહજતાથી અને ઊંડાણથી બતાવી દે છે.
સાચી વાત.
એ આપણને વિચારતા કરી મૂકે છે કે મોટા મોટા સંઘર્ષોની વ્યક્તિગત સ્તરે કેવી ભારે કિંમત ચૂકવાતી હોય છે. પણ હા, સાથે પેલું કેન્દ્રમુનિનનું અંતિમ ચિંતન અને શાંતિનો માર્ગ એક આશા જરૂર આપે છે કે આ હિંસા અને દુઃખના ચક્રમાંથી બહાર નીકળવાનો રસ્તો છે, કરુણા અને સમજણ દ્વારા.
ખરેખર અનેક વિચાર જે હું આપણા શ્રોતાઓ માટે છોડવા માંગીશ તે એ છે કે આપણા પોતાના જીવનમાં આપણે ગિયોન મઠની ઘંટડીઓનો અવાજ ક્યારે સાંભળીએ છીએ? શું આપણે આ અનિત્યતાના સંકેતોને સમયસર પારખી શકીએ છીએ, જેથી અભિમાન કે ભ્રમણામાં રાચવાને બદલે વાસ્તવિકતાનો સ્વીકાર કરીને વધુ સમતોલ જીવન જીવી શકીએ? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.